సుర నరోత్తమే
હરિસ્મૃતિ ગ્રંથમાં ભગવાનને નિષ્કળાન સ્વામીએ જે જે ચીજ વસ્તુ જમતા જોયા હતા સ્વામી, એ બધી વસ્તુ ભગવાન જાણે જમે છે એવી રીતે પરમાત્માને યાદ કરે છે. હરિસ્મૃતિ ગ્રંથ છે એ ભગવત સ્મૃતિ કરવા માટે લખાયો છે. અનેકવિધ જમવાની વાનગીઓના અહીંયા સ્વામીએ કાવ્યમાં ગૂંથ્યા છે નામો. ભગવાનના ભક્ત આ બધી વાનગીઓ ભગવાન જમે છે એવી ભાવના કરે. આપણે બધી વાનગીઓના નામ તો અહીંયા ગાવા નથી, પણ મનમાં સમજી લઈએ કે ભગવાન તમામ પ્રકારની વસ્તુ જેમાં છે. આ બધી વસ્તુ અહીંયા ગણાવી છે એનું કારણ ફક્ત એટલું છે કે આપણા ઘરમાં આપણે પાપડ જોઈએ તો આપણને એવું યાદ આવે કે ભગવાન પાપડ જમતા હતા. આપણા ઘરમાં આપણે રોટલી જોઈએ અને ભજીયા જોઈએ તો આપણને એવી સ્મૃતિ થવી જોઈએ કે ભગવાન રોટલી જમ્યા હતા, ભગવાન ભજીયા જમતા હતા. બધી ખાદ્ય વસ્તુઓને જોતાની સાથે જ ઈશ્વરની સ્મૃતિ થાય, ભગવાન સાંભળે એવા શુભ આશયથી સ્વામીએ આમાં આખું ભગવાનને જમતા જોયા છે એવું બધું ઘણું લખ્યું છે. ભોજન બહુ રસે ભર્યા જુગતે કર્યા જે આણ્યા ચોકી ઉપરે તાજા જમવાતે હ પાક બહુ પ્રકારના અનવિધ વિધના વ્યંજન પૂર્યા કટોરા પ્રેમ શું જમે જુગતે જીવન પૂર્યા કટોરા પ્રેમ શું જુગતે જમે જીવન. ભગવાન સોનાની પાટ ઉપર ભોજન કરવા બેઠા છે. સુંદર મજાનું પીતાંબર પહેર્યું છે, આડેખોડે ખેસ બાંધ્યો છે. મહારાજ ડાબા પગની પલોઠી વાળી, જમણા પગને વાળી ઉભો રાખી, એના ઉપર જમણો હાથ મૂકી, ડાબા પગના ગોઠણ ઉપર ડાબો હાથ મૂકી, અને મહારાજ હવે વાનગીઓ જમે છે. ભગવાનના ભક્ત વિશેષતઃ ધ્યાન મૂર્તિમાં રાખે, વાનગીમાં નહીં.
મોદક મગદળ ને મોતૈયા જમતા જોયા છે, મોદક મગદળ ને મોતૈયા જમતા જોયા, લાખણ શાહી ને સવૈયા જમતા જોયા છે, બળિયા માઇત જાન જમતા જોયા છે, બળિયા બળિયા માઇત જાન જમતા જોયા, આજુ કળિયા મન માન્યા જમતા જોયા છે, આજુ કળિયા મન માન્યા જમતા જોયા છે, કેડા પતા
રાજા ખીર ખુરમાં ગોળા જમતા જોયા છે. દૂધ પાક દહીં થરા બોળા જમતા જોયા છે.
દૂધ પાક દહીં
થરા બોળા જમતા જોયા. માખણ મહી દહીં વડા જમતા જોયા છે.
માખણ
શી બેરૂડા જમતા જોયા છે. કંસાર બાસું દિયું ભલી જમતા જોયા છે. કેરી રસ રૂડી રોટલી જમતા જોયા છે.
કેરી રસ રૂડી રોટલી જમતા જોયા છે.
ઉડલાને પૂરણ પોળી જમતા જોયા છે.
ઉડલાને પૂરણ પોળી જમતા જોયા છે.
રેવડી ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે.
ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે.
જલેબીન ખુંદર શાક જમતા જોયા છે.
જલેબીન ખુંદર શાક જમતા જોયા છે.
ગાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે.
બાજરી બાવટ પોળી
જમતા જોયા. ઘીમાં ઘઉંની ઢબોળી જમતા જોયા છે. મઠ જવાના રોટલા જમતા જોયા છે.
મઠ જવાના રોટલા જમતા જોયા છે.
ચીણા ચોણાના બહુ ભલા જમતા જોયા છે. ભાતને ખીચડી જમતા જોયા છે. ઓધરી કાંગવુને કઢી જમતા જોયા છે.
જાર
બાજરાનો ધાન જમતા જોયા છે. સામો બંટીનું નિદાન જમતા જોયા છે.
સામો બંટીનું નિદાન જમતા જોયા છે.
રોટલીને ગળવા તામર ચાને રોટલા જમતા જોયા છે.
તામર ચાને રોટલા જમતા જોયા છે.
ગચોયા ના પુડલા જમતા જોયા છે, અડદ મગ ચણા ની દાળ જમતા જોયા છે,
અડદ મગ
કુવેર મેશુર ની દયાળ જમતા જોયા છે, વાલ મઠ ને સાજુ કળથી ચોળા દાણા જમતા જોયા છે, ગમતા કવાલો વળી જમતા જમતા જોયા છે, તળી જમતા જોયા છે, સારા સક્કરિયાના શાક જમતા જોયા છે, વઘારા હાથે શૂરતા
આવી રીતે નિષ્કાન સ્વામીએ ભગવાનને જમતા જે જે વસ્તુ જોઈ એનું અહીંયા બહુ જબરજસ્ત લિસ્ટ આપ્યું છે. ટૂંકમાં કદાચ કોઈક વસ્તુ આમાં બાકી હોય તો બાકી લગભગ વસ્તુનું વર્ણન સ્વામીએ કરી વાળ્યું છે. ટૂંકમાં એવું સમજવું કે આ બધું વસ્તુ ભગવાન જેમાં છે એટલે આપણને કોઈ પણ જગ્યાએ આ વસ્તુઓ દેખાય તો આપણને એવી ભાવના થવી જોઈએ કે મારા પ્રભુ આ વસ્તુ જમાતા આ જમતા. એવી રીતે ભગવાનની મૂર્તિને સંભાળવાની એક યુક્તિ બતાવી છે આમાં. ભગવાનનો ભક્ત આમ નામ તો કોઈ વસ્તુ પદાર્થના આધાર વિના તો ભગવાન સંભાળી શકે એમ નથી, પણ આમાં થોડીક ચીવટ રાખવી જોઈએ, નહીતર ભગવાન ન સાંભળે અને આ વસ્તુ જ ન કરી સાંભળે. બહુ નામ આવ્યા નહીં, હજી તો બહુ બાકી છો, પણ ટૂંકમાં આવી બધી ખાવાની બધી વાનગીઓનું આમાં ખૂબ વર્ણન કર્યું છે. હવે ભગવાન જમી રહ્યા એટલે એમ કે છે,
કરપત્તર થાળી થાળમાં ત્રાસળી કટોરા ને ત્રાસ, પનવાડા પડિયા વાટકા જમા કનક ઠામે અવિનાશ, કંઈક હાથમાં કંઈક પડિયામાં કંઈક થાળીમાં કંઈક ઊભા ઊભા કંઈક દોણીમાં ભાત ભાતની લીલા કરતા મહારાજ જેમાં છે. અબ ખોરા કટોરા કળશિયા કઠારી ઝારી તુંબ કમંડળ, ચળુ કરી ચતુરાય શું પીધા નિર્મળ જળ.
ભગવાને નિર્મળ પાણી પીધું. આવી રીતે મહારાજ ખૂબ જેમા છે. હવે ભગવાનની પૂજાનો પ્રકાર આવે છે. ભક્તો બધા ભેળા મળી અને ભગવાનને પૂજવા આવ્યા. ભગવાન બાજટ ઉપર બેસે છે ને બધા ભક્તો સંતો ભગવાનની પૂજા કરે છે. સવારમાં મહારાજ પ્રથમ તો નાહી ધોઈ વસ્ત્ર પહેરી અને પાટ ઉપર બિરાજ્યા. બધા જનો પૂજવા આવ્યા છે. ભગવાનને ચંદન ચર્ચે છે. અદ્ભુત વર્ણન છે. આ ઉપરથી એમ કહી શકાય કે એ સંતોને ભગવાનના સ્વરૂપમાં કેટલું બધું હેત હશે, કેટલો બધો પ્રેમ હશે. સંતો ભગવાનની સાથે કેટલા બધા એકાગ્ર હશે, એમને ભગવાન કેટલા પ્રધાન હશે, એણે આ બધું વર્ણન કર્યું છે. એ ઉપરથી સમજાય છે કે એને અંદર બહાર ભગવાન સિવાય કશું જ નહીં હોય, સર્વત્ર ભગવાન વિલસી રહ્યા છે એને ભગવાન સિવાય કોઈ તત્વમાં ક્યાંય જરાય રસ નહીં હોય એમ. નહીંતર આવું બધું અદભુત વર્ણન કોઈ શાસ્ત્રમાં છે નહીં. બહુ ઝીણું 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 બધું વર્ણન કર્યું છે. આપણને ભગવાનના સ્વરૂપમાં મન રખાવવાની કોશિશ નિષ્કળાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ વગેરે સંતોએ જબરજસ્ત કરી છે. હા, એનો આશય એવો હતો કે જે માયાના તમામ બંધનમાંથી છૂટી અને મહારાજના સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય અને એમાં જોડાઈ જાય અને બસ બધું ભૂલી જાય જગત, તો એ જીવનું કલ્યાણ થઈ જાય. જગત ભૂલાણ્યા વિના કલ્યાણ અશક્ય છે ભાઈ. જગત તો ભૂલવું જ પડશે. આપણે ભેળી કરેલી સંપત્તિ, માયા, બંગલા, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર એક વાર આપણે હૃદયમાંથી હપુચા કાઢવા પડશે. કોઈ દિવસ એ યાદ ના આવે એમ, કદાપિ ન યાદ આવે જિંદગીમાં નહીં, ક્યારેય નહીં. અને આવા જયારે આપણે થાશું ત્યારે ભગવાનની પાસે બેસી શકાશે, નહીં તો પાછા જન્મ મરણમાં આપણે જેમ અત્યારે ફરીએ છીએ, રખડીએ છીએ, એ જ રીતે રખડવાનું રહેશે. હવે ભગવાનની મૂર્તિની પૂજા ભગવાનના ભક્ત કરે છે.
ચરચે ચંદન મલિયાક ભૂદર ભાર્યા છે,
ચરચે ચંદન મલિયાક ભૂદર ભાર્યા છે,
કુમકુમ કસ્તુરી કેસરે ભૂદર ભાર્યા છે,
કુમકુમ કસ્તુરી કેસરે ભૂદર ભાર્યા છે,
સારી સુખડ સરી ચરચી ધીરે ધીરે ભૂદર ભાળ્યા છે,
જેને ચરચે ધીરે ધીરે ભૂદર ભાળ્યા છે.
મહારાજ બાજટ ઉપર બેઠા છે અને ભગવાનના ભક્ત ભગવાનને ચંદન ચર્ચે છે. આપણે એવું ધ્યાન કરીએ કે આપણે પણ ભગવાનને વિશાળ કપાળમાં ચંદન લગાવી રહ્યા છીએ, અને ચંદન લગાવ્યા પછી આપણે ભગવાનના વિશાળ ત્રિવડી પડતા એવા ભાલમાં સરસ મજાનો કંકુનો ચાંદલો કર્યો અને ભગવાનને એ કંકુના ચાંદલામાં આપણે સરસ મજાના ચોખા ચોળ્યા. ભગવાનના મુખારવિંદ સામું જોયું, મંદ મંદ હસતી એ મહારાજની મુખાકૃતિ આપણે હૃદયમાં ઉતારીએ છીએ. પછી ભગવાનના આખાય શરીરે આપણે સુખડ ચરચવા માંડ્યા, સરસ મજાનું સુગંધિમાન ચંદન. ભગવાનને બંને ગાલે, પછી ભગવાનના દાઢીએ, પછી ભગવાનની છાતીએ, બંને બાવળાએ, જને ચર્ચી ધીરે 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 એક એક અંગમાં, ભગવત અંગમાં આ ચંદનનો લેપ જો કરવામાં આવે, આવી રીતે ભગવાનના સ્વરૂપમાં જોડાવ. આમ કરીએ ને તો ભગવાનની મૂર્તિમાં આપણું મન અટકે રહે થોડી વાર પણ. ભગવત સ્વરૂપમાં જો મન એન કેન પ્રકારે જોડાશે તો જીવનું બહુ મોટું કામ થઈ જાય. પ્રથમ તો એક સેકન્ડ, પછી બે સેકન્ડ, પાંચ મિનિટ, કલાક, અડધો કલાક, બે કલાક, પછી દિવસમાં છ છ કલાક ભગવાન સાંભળ્યા કરે, પછી આઠ આઠ કલાક સાંભળે, પછી બાર બાર કલાક સુધી ભગવત સ્મૃતિ આપણે ધારીએ તો રાખી શકીએ. અને એમ કરતા 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 ચોવીસે કલાક ભગવત સ્મૃતિ વાળા થઈ જઈએ એટલે મોક્ષ થઈ ગયો. હા, હમણાં તો આપણી સ્થિતિ એવી છે કે એક સેકન્ડ બે સેકન્ડ માંડ ભગવાન સંભાળી શકીએ, પછી આગળ વધતા 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 એટલી સ્થિતિએ પહોંચ્યું કે એક પળ પણ ઈશ્વર ન ભૂલાય. એટલે સમજવાનું કે આ દેહમાં હોઈએ, શહેરમાં કે ગામમાં ગમે ત્યાં હોઈએ, સ્ત્રી હોય કે પુરુષ હોય, ભગવાન ન ભૂલાય એટલે એ કલ્યાણ પામી ગયો છે, એનો મોક્ષ છતે દેહ થઈ ગયો છે. જેને જેટલા ઈશ્વર ભૂલાય છે એટલું એને હજી બાકી છે કરવાનું, કાચું છે, એને ગમે તે દિવસે પૂરું કરવું જ પડે. એટલી સાધના એને પૂરી કરવી જ પડે. ઈશ્વરમાં એટલા પ્રેમને વધારી અને એટલી ભગવત પ્રીતિ એને કરવી જ પડે, અને એ પ્રેમ પરાકાષ્ઠાએ એને પહોંચાડવો જ પડે. અને મોક્ષ માર્ગનો આ હેતુ છે, અને એટલા માટે જ કથા વાર્તા કીર્તન વગેરેના આયોજનો હોય છે. આ વાત નથી સમજતા એ માણસો ખરેખર બધું કરવા છતાંય પણ દળી દળીને ઢાંકણીને ઉધરાવે એવું કરે છે. બધું કર્યા પછી એ પણ સમજ્યા વિના એ હેરાન થાય છે. અને કરવાનું છે એ રહી જાય છે, અને બીજો બધો ઘણો ધબાલો ડખો બખો બધું થાય અને વાહ વાહ જગતમાં કહેવાય, ભેગા થાય, ખાઈ ખૂંદે ને બગાડે ને લહેર કરે ને મજા કરે ને ઉલટાની વાસના વધારીને જાય. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ વધારવાના બદલે જગતમાં વધારે પડતો પોળો પડે અને વધારે પડતો ફસાય, વધારે પડતો બંધનમાં આવે અને પાછો પોતાની જાતને ધન્ય માને કે અમે આ કર્યું ને તે કર્યું ને અમે વટપાડી દીધું ને જગતમાં અમારું બહુ પ્રસિદ્ધિ થઈ ગઈ ને અમે આમ ને તેમ ને. પણ ભગવાન બોલાય છે, ભગવાનમાંથી પ્રીતિ ઉતરતી જાય છે, ભગવાનનું તાન તૂટતું જાય છે, મૂર્તિમાંથી મન ઉખડતું જાય છે. અને આ બધો તપાસ એણે કર્યો નહીં, પરિણામે બીજે બીજે બંધન થાય, ભગવત સ્વરૂપમાં બંધન નહીં થાય. માટે ભગવાનના સ્વરૂપમાં બંધાવું ભગવત ભક્તો. આગળની હરિસ્મતિની કથા આવતીકાલે.
સહજાનંદ સ્વામી મહારાજ.